આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ભારતમાં કિન્નર એટલે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને પડતી મુશ્કેલીઓ, તેમને સમાજમાં થઈ રહેલી સતત અવગણના સહિતના વિષયોને આવરી લેતી ફીચર ફિલ્મ એક આશાનું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલબોર્નમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ થવાનું છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી ફીચર ફિલ્મ એક આશા વિશ્વભરના વિવિધ દેશોમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં આ ફિલ્મે ઘણા એવોર્ડ્સ જીત્યા છે. આજે એક આશા ફિલ્મ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ફિલ્મના ડિરેક્ટર મયુરભાઈ કટારિયા. મયુરભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ વત્સલભાઈ.
મયુરભાઈ, એક આશા ફીચર ફિલ્મ વિશે થોડી માહિતી આપશો?
હા, ચોક્કસ. તો એક આશાનું જે એક લાઈન સિનોપ્સિસ છે તે છે કે કેવી રીતે એક કિન્નર છોકરી ભારતમાં પોતાનો ડ્રીમ છે જે ટીચર બનવાનું તે અચીવ કરે છે. તો આપણા, તમને ખબર નહીં હશે પણ ભારતમાં આપણે 5 મિલિયન ટ્રાન્સજેન્ડર લોકો છે, મિનિમમ 5 લાખ, જેની વસ્તી આપણે અડધા, આપણે જે લેફ્ટ સાઈડનો ઓસ્ટ્રેલિયા છે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા અને નોર્ધન ટેરિટરી, એના કરતાં વધારે એ લોકોની સંખ્યા છે. સિંગાપોરની સંખ્યા કરતાં ટ્રાન્સજેન્ડર લોકો આ પડતા વધારે છે. તો આમાંથી ખાલી 3-4-5 ટ્રાન્સજેન્ડર લોકો જ મેઇન સ્ટ્રીમ નોકરી કરે છે. અને એના માટે બને છે કારણ કે મોસ્ટલી જે બાળકો પોતાને જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડરથી પીડિત હોય છે તેના મા બાપ એ લોકોને કિન્નરોના ઘરે મોકલી દે છે. અને પહેલી વસ્તુ જે એમનું થાય છે તે એ લોકોનું એજ્યુકેશન બંધ થઈ જાય છે. જેવું એજ્યુકેશન બંધ થઈ જાય એટલે આપણા ભારત વર્ષમાં જો તમે અંડર ગ્રેજ્યુએટ નહીં થયા હો તો એમ નોકરી મળવાનું બહુ જ મુશ્કેલ છે, સ્પેશિયલી ધ પ્રોફેશનલ જોબ્સ. તો એની ઉપર આ પિક્ચર આધારિત છે. અને આ પિક્ચર જે છે તે આપણા ભારતની હજારો વર્ષ જૂની જે કિન્નરની પ્રથા છે એનું સેલિબ્રેશન કરે છે. એને અમે ખરાબ છે એવી રીતે નથી દર્શાવ્યું, પણ એની સાથે એ જે પ્રણાલી છે એ કેવી રીતે મોડર્નાઇઝ થવી જોઈએ મોડર્ન ઇન્ડિયામાં, જેથી કરીને આ બાળકોને એક શિક્ષણ અને કરિયરનો ઓપ્શન મળતો રહે. પણ પ્રોબ્લેમ એ છે કે જેવા આ ટ્રાન્સજેન્ડર કે કિન્નર બાળકો ગુરુને ત્યાં જોઈન કરે છે, શિક્ષણ બંધ થઈ જાય છે અને એ લોકોનું ટર્શિયરી એજ્યુકેશન થતું નથી. એટલે બેઝિક જે ફિલ્મનો કોન્સેપ્ટ એ છે કે જો આ બાળકોને ભણવા મળે, જો આ બાળકો પોલીસ, ટીચર, વકીલ, MLA બને, તો જે ફ્યુચરના બાળકો છે તે એ લોકોને બીજા રોલ મોડેલ્સ મળે. જો આપણા સમાજમાં 100-200 આવા રોલ મોડેલ્સ હશે ને ટ્રાન્સજેન્ડર માટે, તો કોઈ આ માંગીને ને ભીખ માંગીને ખાવાનું એ લોકોને પણ ગમતું નથી અને એ લોકોએ પણ કરવું નથી. પણ એ લોકોને જે રોલ મોડેલને આજે જે ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ, જે આપણા સમાજે એને આપવી જોઈએ, તે અપાતી નથી.
તો મયુરભાઈ, આ એક અલગ વિષય પર ફિલ્મ બનાવવાનો વિચાર આપને કેવી રીતે આવે?
તો આ બહુ સરસ સવાલ છે વત્સલભાઈ, અને ઘણા લોકો અમને પૂછે છે. તો મેઇન આની આઈડિયા મને આવી હતી જ્યારે 2015માં હું અને જાસ્મીન ઇન્ડિયા ગયા હતા. જાસ્મીનનું ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા જવાનું હતું. તો અમારું મનમાં હતું કે અમે કિન્નર ગ્રુપને ઇન્ટરવ્યુ લઈને એમનું ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવીએ. તો ત્યારે અમને બહુ જ પ્રોબ્લેમ થયો ગ્રુપને શોધવા માટે જે અમારા કેમેરાની સામે આવે અને નિખાલસપણે વાત કરે. પણ ફાઇનલી અમે એક ગ્રુપ સાથે સંબંધ બાંધ્યો, એમની સાથે વાત કરી, એમનો ભરોસો જીત્યો અને એમને એપ્રોપ્રિએટ ક્વેશ્ચન પૂછ્યા, ગમે તેવા ક્વેશ્ચનની. પણ એમ બહુ સરસ એ ઇન્ટરવ્યુ એક ડોક્યુમેન્ટરી અમે બનાવી હતી, 5 મિનિટ જ લાંબી હતી. પણ એના 7 કિન્નરોના જયારે અમે ઇન્ટરવ્યુ લીધા ત્યારે એ લોકોની જે ઘટનાઓ હતી, એ લોકોના જીવનમાં જે ઘટનાઓ બની, તે ઘટનાઓએ આ પિક્ચરની સ્ક્રિપ્ટને બહુ મોટિવેટ કર્યું છે. અને તો મોસ્ટલી આ જે કિન્નરોને જેનો અમે ઇન્ટરવ્યુ લીધો તે બધા એટ ધ બિટવીન 6-10 વર્ષની વયમાં એ લોકોને ઘરમાંથી કાં તો કાઢી દેવામાં આવ્યા હતા, કાં તો એ છોકરાઓ જાતે જ કિન્નરો સાથે જોડાઈ ગયા હતા. તો જ્યારે એ લોકો જોડાઈ ગયા અને પછી શું થયું, એ લોકોના જ્યારે કિન્નરોના ગ્રુપમાં જોડાય છે ત્યારે ગુરુ સાથે એ લોકોના કેવો સંબંધ હોય છે, ગુરુ એ લોકોના જીવનમાં કેવો રોલ કરે છે, અને એ લોકોની જે બીજી કરિયર એસ્પાયરેશન હતી, જ્યારે બહુ બધી છોકરીઓ ટીચર બનવું હતું, એક્ટર બનવું હતું, ડોક્ટર બનવું હતું, અને ઘણી બધી તો બહુ સારી હતી ભણવા માટે, પણ તો એ લોકોએ કેવી રીતે એ લોકોનું આ સપનું ગુમાવ્યું, એમને કેવું લાગે છે, જો આજે એમને કોઈ પૈસા આપે ને એડમિશન આપે તો શું એ લોકો ભણવા તૈયાર છે, એ બધા સવાલો પૂછીને અમે એ લોકોના જીવનમાં એક ડોક્યુ કર્યું હતું અને એનાથી અમને આ પિક્ચરની સ્ક્રિપ્ટ લખવા માટે બહુ બધો મટીરિયલ મળ્યું. પણ મટીરિયલ એવું હતું કે જે સત્ય ઘટના ઉપર આધારિત હતું. અને બીજી પણ એક નાની ઘટના બની હતી, જ્યારે હું નાનો હતો ત્યારે એક ફ્રેન્ડ હતો અમારી અમારી શેરીમાં, અને એ વ્યક્તિ ને આઈ થિંક વોઝ જેન્ડર આઈડેન્ટિટી ડિસઓર્ડર કહેવામાં આવે છે, સાયન્ટિફિક નામ છે એનું, અને એનાથી પીડિત હતું એ વ્યક્તિ. અને થોડા સમય પછી એ વ્યક્તિ ગાયબ જ થઈ ગયો અને અમને કોઈ દિવસ ખબર નહીં પડી કે એ વ્યક્તિને શું થયું, અને અત્યાર સુધી અમને ખબર નથી એ વ્યક્તિને શું. તો એ ઘટના મારા મનમાં અંકિત હતી. અને જ્યારે આપણે વેસ્ટર્ન ટેલિવિઝન જોઈએ છીએ ત્યારે ટ્રાન્સજેન્ડરની ટીવી, ટ્રાન્સજેન્ડરની સિરિયલ અને પિક્ચરોને આપણે જોઈએ છીએ, પણ એને જોતા મને લાગ્યું કે ભાઈ આપણું જે ટ્રાન્સજેન્ડર કલ્ચર છે ઇન્ડિયાનું તે તો હજારો વર્ષ જૂનું છે, 10,000 વર્ષ જૂનું છે. જ્યારે શિખંડી મહાભારતમાં એક પાત્ર તમને યાદ હશે તે ટ્રાન્સજેન્ડર હતો, એટલે એ આપણા માટે નવી વસ્તુ નથી. પણ આ વેસ્ટર્ન ઓડિયન્સને જો આપણા ટ્રાન્સજેન્ડર કલ્ચરની માહિતી ખબર પડે તો આઈ ફેલ્ટ કે ધેટ વુડ બી અ વેરી ઇનોવેટિવ એન્ડ ઇન્ટરેસ્ટિંગ પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ ફોર ધ ફિલ્મ. તો બસ એ રીતે પછી 5 વર્ષ એની પર જદ્દોજહદ કરી, મહેનત કરી, સ્ક્રિપ્ટ લખી અને પિક્ચર આપની સમક્ષ હવે રજૂ થવા માટે તૈયાર છે.
તમારભાઈ, એક અલગ જ વિષય પર ફિલ્મ બનાવતી વખતે આપને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તો, કારણ કે વિષય એક સેન્સિટિવ છે, તો એ વખતે આપને કોઈ એવી મુશ્કેલી નડી?
હા વત્સલભાઈ, તો આપણા ભારતમાં તો કેવું છે તમને ખબર જ હશે કે કિન્નરોને જીવવા માટે સ્થાન તો આપણે આપ્યું છે, પણ એ સ્થાન બહુ લિમિટેડ છે. જો એમનું સ્થાન આપણી સોસાયટી, જે મેઇન સ્ટ્રીમ સોસાયટી ના સ્થાનની સાથે ઇન્ટરેક્ટ કરે તો એ આપણને ગમતું નથી. એટલે જ્યારે કિન્નરોને અમારે અપાર્ટમેન્ટમાં કે હોટલમાં રાખવા પડે, જે આપણા બોમ્બે અને દિલ્હીના કિન્નર હતા, એ લોકોને રાખવા માટેનો જ બહુ મોટો પ્રોબ્લેમ હતો કે કોઈ પણ નેબરહુડ એમને લેવા માટે તૈયાર નહીં હતું. અને જે લેતા હતા તે 2-3 દિવસ પછી એ લોકોના નેબર્સ અમને કમ્પ્લેન્ટ કરતા હતા. તો એની સાથે તો અમને હંમેશા એ ડર હતો કે આજે નહીં ને કાલે આ લોકોને કોઈ કાઢી નાખશે, અને અમે કેવી રીતે એ લોકોનું પાછું બીજું અપાર્ટમેન્ટ લેશું ને ત્યાં પ્રોબ્લેમ થયો હતો એ બધા. અને એક્ટર્સ જે હોય છે તે એકદમ સેન્સિટિવ સોલ હોય છે, એ લોકોને ચાલુ પિક્ચરમાં જો આવી બધી ઘટનાઓ બને તો એ લોકોના કામ ઉપર બહુ અસર થાય છે. તો એ બધી બહુ બીક હતી, અને એક બે વાર થયું પણ છે ને અમે મેનેજ કર્યું. અને પછી 2 લોકેશન અમારા શૂટિંગના હતા તે કેન્સલ થઈ ગયા હતા, જેવી અમને ખબર પડી કે અમે કિન્નરોનું કામ કિન્નરો સાથે કામ કરીએ છીએ. અમે જે કિન્નરોનો જે અમે સેટ જે હતો તે તો મારા કંટ્રોલમાં હતો, એટલે સેટ અમારો એકદમ ઇન્ક્લુઝિવ અને એપ્રોપ્રિએટ એન્વાયરમેન્ટ હતું સેટમાં. પણ સેટની બહાર હું ઓફકોર્સ બધું કંટ્રોલ નહીં કરી શકતો, તો એ બધો પ્રોબ્લેમ હતો. પછી બીજો પ્રોબ્લેમ નહીં કહી શકાય, પણ ચેલેન્જ એ હતી કે આપણા જે કિન્નર એક્ટર્સ છે તે તો તેમનું મેઇન કામ તો આશીર્વાદ આપવાનું અને બધાઈ સાદી બસ ડેમાં ગીત ગાવાનું અને એ જે કામ છે તે છે, એટલે બહુ ટ્રેડિશનલ કામ છે લોકોનું. અમુક જ લોકો, એક જ વ્યક્તિ છે જે એકચ્યુઅલી પ્રોફેશનલ એક્ટર છે, જે ગુરુનો રોલ કર્યો છે અન્નુ અકાળે. અને એ લોકોને જે ટ્રેડિશનલ કામ કરે છે એ લોકોને હંમેશા ડર હોય છે કે એ લોકોના ગુરુઓ એ લોકોના કામને જોઈને શું કહેશે, અને જો એ લોકોના ગુરુઓને એ લોકોનું કામ કે એ લોકોનો ડાયલોગ નહીં ગમ્યો તો એ લોકોની જમાત એમને ફાઇન કરે છે, એટલે કે દંડ કરી શકે, અને આ દંડ બહુ મોટો હોય છે. એટલે હંમેશા અમારી જે સ્ક્રિપ્ટ હતી તે થોડીક મેં વધારે એક્સપ્લિસિટ લખી હતી, તો એ સ્ક્રિપ્ટની સાથે અમારે નેગોશિએટ કરવું પડે એક્ટર સાથે કે ભાઈ તમને આ વાક્ય બોલવામાં ફાવશે, આ શબ્દ બોલવામાં ફાવશે, નહીં ફાવતો હોય તો આપણે પછી એને કયો ઓલ્ટરનેટિવ શબ્દ ચેન્જ કરીએ જે તમને ગમે. તે રીતે કોન્સ્ટન્ટ નેગોશિએશન ચાલતું હતું. અને બીજી વસ્તુ કે અમારા કિન્નર એક્ટર્સો કોઈ બહુ એ લોકોને બહુ સ્કૂલિંગ હતું નહીં, બહુ એજ્યુકેશન હતું નહીં, એટલે બેઝિક જે લિટરસી છે વાંચવાની, લખવાની, સમજવાની તે પણ ઓછી હોય છે. એટલે એની સાથે કામ કરવાનું અને પેશન્સ સાથે કામ કરવાનું અને એ બધું તો હતું જ. પણ અને અમે જ્યારે પિક્ચરની બીજી મોટી વાત એ છે કે આમાં 11 કિન્નરોના કેરેક્ટર્સ છે. એ 11 અને 11 કેરેક્ટર્સ સાચા કિન્નરોએ જ ભજવ્યા છે. એ અમે કોઈ પણ કેરેક્ટર કોઈ સ્ત્રી કે પુરુષને નથી આપ્યું. અને એ એકચ્યુઅલી હોલીવુડની કે મોટી મોટી પિક્ચરો પણ એવું કરતી નથી, કારણ કે આ બધી મુશ્કેલીઓનો સામનો એમણે કરવો નથી, કાં તો એમને મોટા સ્ટારનું નામ જોઈએ છે. પણ અમે પહેલેથી જ એ નક્કી કર્યું હતું કે જો હું પિક્ચર બનાવું છું, એ પિક્ચર છે આ કિન્નરોના જોબ્સ માટે, કિન્નરોના કરિયર માટે, તો જો મારી એક નાની ફિલ્મ 11 કિન્નર્સના માટે જોબ ઉત્પન્ન કરતી હોય તો હું પછી એ બીજાને કેવી રીતે આપી દઉં. તો એ સિદ્ધાંત અમારો હતો. અને આઈ એમ વેરી હેપી કે વી સ્ટેડ ટ્રુથફુલ ટુ ધેટ પ્રિન્સિપલ, બીકોઝ એને લીધે જે ઓથેન્ટિસિટી આવે છે ને ફિલ્મમાં, તે નોન કિન્નરે નહીં આપી શકતે.
રાઈટ. તો મયુરભાઈ, ફિલ્મ સફળ થઈ છે તો અત્યાર સુધીમાં ફિલ્મે કેટલા એવોર્ડ્સ જીત્યા છે અને વિશ્વભરના કેટલા દેશોમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે?
હા, તો અત્યાર સુધીમાં એના મેજર જે ફેસ્ટિવલ છે, 11 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં, 11 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પિક્ચર પ્રસ્તુત થઈ છે અને બેમાં હજુ થવાની બાકી છે. અને મને એવોર્ડ માટે તો ફિલ્મને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ પુણેમાંથી, અને આપણે ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ફેસ્ટિવલમાંથી મને બેસ્ટ ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકરનો એવોર્ડ મળ્યો છે. અને પિક્ચરનું સિલેક્શન થયું છે જે આપણા વોશિંગ્ટન ડીસી અમેરિકાનો સૌથી મોટો એલજીબીટી ફિલ્મ ફેસ્ટિવલ છે, જે યુએસમાં ટોપ 3 ગણાય, તેમાં એનું સિલેક્શન છે જે ઓક્ટોબરમાં રજૂ થશે. પછી 21 યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, જે સૌથી મોટો ઓવરસીઝનો ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ છે, જે લંડનમાં થયો હતો, તેમાં પિક્ચરની રજૂઆત થઈ હતી માર્ચમાં. અને હા, આ 10th ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં તો છે જ. પછી સ્વિટ્ઝરલેન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એની રજૂઆત થઈ હતી. ટ્રાન્સનેશનલ કરીને સિએટલનો એક ટ્રાન્સજેન્ડર ફિલ્મ ફેસ્ટિવલ છે અમેરિકામાં, એમાં એની રજૂઆત થઈ. ને પેન્સિલ્વેનિયાનો ન્યૂ હોપ ફિલ્મ ફેસ્ટિવલ છે. અને અક્સ ઇન્ટરનેશનલ માઇનોરિટી ફેસ્ટિવલ છે પાકિસ્તાનનો, કરાચીનો, બહુ જ નાનો ફેસ્ટિવલ છે, પણ આ ફેસ્ટિવલ એક પાકિસ્તાની કિન્નરો એમના માટે જ આ એક ફેસ્ટિવલ હતો. અને એકચ્યુઅલી આઈ ફીલ કે મુસ્લિમ કન્ટ્રીનો કદાચ એક જ આ ટ્રાન્સજેન્ડર ફેસ્ટિવલ હશે જેણે અમારી પિક્ચરની રજૂઆત કરી હતી, અને એની બહુ જ તારીફ થઈ હતી પાકિસ્તાનમાં પણ. અને હવે ફાઇનલી જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નો એક ફેસ્ટિવલ છે, જેને 16 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સ કહેવાય છે, તેમાં પણ એની રજૂઆત થશે ઓગસ્ટના એન્ડમાં.
ભારતીય સમાજમાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને પડી રહેલી મુશ્કેલીઓ અને તેમના જીવન સંઘર્ષને દુનિયા સમક્ષ આપે એક ફીચર ફિલ્મના માધ્યમથી રજૂ કરી તે બદલ આપને ખૂબ જ અભિનંદન, અને SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.